તારીખ 3/7/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 397 અને 398 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 312
પ્રેમની જ અધિકતા રહે, અધિકતા રહે એટલે શું? એનો એક બહુ સુંદર ચિતાર છે આ વચનોમાં, કે તેને જ હું દેખું છું અને બીજું કાંઈ મને દેખાતું જ નથી ને. એક જ દેખાય છે, જેમ કોઈ નજરબંધી થઈ ગઈ હોય એમ ચૈતન્ય સ્વરૂપને વિશે નજરબંધી થાય છે. જ્ઞાનમાં લક્ષ્યમાંથી છૂટતો નથી, યોગની પ્રવૃત્તિ અન્ય દ્રવ્ય ભાવની સાથે સંબંધ ધરાવે તો પણ જ્ઞાનના લક્ષ્યમાંથી દેહ છૂટતો નથી, અને ધર્મ ધ્યાનમાંથી જે ધ્યાનમાંથી પણ છૂટતો નથી, તેનું ધર્મ ધ્યાન છૂટતું નથી. ધર્મી સંબંધીનું ધ્યાન, ધર્મ ધ્યાન એટલે ધર્મે સંબંધીનું ધ્યાન, તે ધર્મ ધ્યાન છે. અને શ્રદ્ધા તો એના સિવાય બીજા કોઈને વિષય કરતી નથી. જ્ઞાનમાં જે ઉપયોગી જે લાગે છે, ચારિત્રમાં પણ જે રાગાદી પરિણામ આંશિક થાય છે, ધર્મ ધ્યાન હોવા છતાં પણ અને જ્ઞાનમાં સ્વરૂપનું લક્ષ્ય હોવા છતાં પણ બીજી પ્રવૃત્તિ હોય છે. શ્રદ્ધામાં તો એક જ પ્રવૃત્તિ છે. પુરુષાર્થની મુખ્યતા કહેતી કહે છે કે મને બીજું કાંઈ દેખાતું જ નથી, આવું દ્રવ્ય ઉપર જોર આવે. પુરુષાર્થને બીજા ગુણથી વર્ણવો પડે છે, એવું સૂક્ષ્મ પરિણામ છે. બહુ બહુ તો પરિણામમાં વેગ, આવેગ, સંવેગ અથવા જોર એવા શબ્દ થી એને કહે છે, અને એને બતાવવા માટે સાથે સાથે બીજા ગુણ શું કામ કરે છે એ બતાવે છે. તો દેખવું છે દર્શન નું શ્રદ્ધાનું કાય છે, કે મને તો શ્રદ્ધામાં મારું સ્વરૂપ જ એકનું દેખાય છે, શ્રદ્ધાય છે, આ સિવાય મને કાંઈ જગતમાં દેખાતું નથી. સ્વ સ્વરૂપે મારું સ્વરૂપ જ દેખાય છે, સ્વસ્વરૂપે એટલું મારું સ્વરૂપ દેખાય છે, મને કઈ દેખાતું નહીં. દેખાવા બરાબર દેખાય છે, સંભળાય છે તે નહીં સંભળાવા બરાબર, દેખાય છે તે નહીં દેખાવા બરાબર. જેના ઉપર લક્ષ નથી અથવા જેની મુખ્યતા નથી તે નહીવત થઈ જાય છે. એમ તો હું બધે કરે છે પોતાની મુખ્યતા કરવા માટે, પણ આત્મા પોતે ગૌણ કર્યો છે ત્યાં હું ક્યાં કરે? કે જ્યાં પોતે નથી ત્યાં હું કરે, પોતે છે ત્યાં હું કરતો નથી. કેમ કે ગૌણ થઈ ગયો એટલે નહીવત થઈ ગયો, જાણે છે જ નહીં. એમ પોતે મુખ્ય થયો અને બીજું ગૌણ થઈ ગયો એટલે જાણે બીજું કાંઈ છે જ નહીં. ચૈતન્ય સ્વરૂપની મુખ્યતામાંથી એ વાત દિવ્ય સંમાન નીકળી છે કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, જગત મિથ્યા છે અને એ બ્રહ્મ જ ચૈતન્ય દેવ જ સત્ય છે. સત્ય એટલે સત્તા ધરાવે છે, સત્તાનું વિશેષણ તે સત્ય છે, સત્તાની વિશેષતા તે સત્ય છે. તો જગતમાં હું એક જ બીજું હોય તો દેખાય ને એમ કે બીજું કઈ છે જ નહીં, બીજું બધું તો મિથ્યા છે મારા માટે. પછી એ વાતને ન સમજ્યા એને વસ્તુ વ્યવસ્થા એને ઉપાડી દીધી કે ખરેખર જગત છે જ નહીં. વસ્તુ વ્યવસ્થાનો અહીંયા વિષય નથી, અહીંયા અધ્યાત્મનો વિષય છે. બસ મને હું એક જ દેખાઉં છું ને મને કાંઈ બીજું દેખાતો નથી, એ કેટલી મુખ્યતા છે એમ બતાવું. આખું જગત દ્રષ્ટિમાંથી જેને ઉડાવી દીધું એવી દ્રષ્ટિ જેને પ્રગટ કરી એમ કીધું છે. રાજવાના પલ્લામાં હું બેઠો છું, બીજા પલ્લામાં ભલે આખું જગત હોય મારું પલ્લું ગમે છે, મારું પલ્લું બેસી જાય છે. કે કાંઈ નથી, જગત આત્મ જાણે છે, મારી પાસે કાંઈ જ નથી. એવું દ્રવ્ય પર જોર આવે, દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક એવું જોર ઉત્પન્ન થાય કે જાણે બીજું કાંઈ છે જ નહીં ને હું એ કરી શકું. અભિમાન થઈ જાય કે ન થઈ જાય એ પ્રશ્ન અહીંયા રહેતો નથી. અભિમાન તો એને કહેવામાં આવે છે કે જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં હું પણ કરે તો અભિમાન છે. જ્યાં પોતાની સત્તા અને અસ્તિત્વ છે ત્યાં હું પણ ગ્રહણ થાય, સત્તાનું ગ્રહણ થાય તો તે સમ્યક છે, એમાં જરા પણ અવગુણ થતો નથી. આવું દ્રવ પર જોર આવે, દ્રવની જ અધિકતા રહે, દ્રવની જ મુખ્યતા રહે તો બધું એટલે સમગ્ર પરિણમન, આત્માના અનંત ગુણોનું સમગ્ર પરિણમન નિર્મળ થતું જાય છે, આખું દ્રવ નિર્મળ થતું જાય છે. દ્રવની મલિનતા ધોવાતી જાય છે. આ રીતે જો પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની મુખ્યતા કરવામાં આવે અને પોતાનું જે જોર છે એ દ્રવ ઉપર જ રહે તો એ પુરુષાર્થ દ્વારા આખું દ્રવ નિર્મળ થતું જાય છે. પોતાનું સ્વરૂપ છે એમાંથી રાગાદી મલિનતા છે એનો ક્ષય થતો જાય છે, બધું નિર્મળ થતું જાય છે એટલે રાગાદી ભાવો ક્ષય થાય છે. આ વિધિ છે એમ કહેવું છે, આવી વિધિ છે અસ્થિથી. હું મને દેખું છું, પોતાના ઉપર જોર અને પોતાની જ મુખ્યતા અધિકતા રહે, ભિન્નતા રહે તો આપોઆપ પરિણમનની અંદર શુદ્ધતા થતી જાય છે. પોતે પોતામાં ગયો, વિકટો બુદ્ધિ તૂટી ગઈ એટલે બધા રસ ઢીલા પડી ગયા. બધા રસ એટલે બધા વિભાવ રસ, પાંચે ઇન્દ્રિયો સંબંધીના જે વિભાવ રસ છે એ બધા ઢીલા થઈ ગયા અથવા શિથિલ થઈ ગયા. પોતે પોતામાં ગયો, એકત્વ બુદ્ધિ તૂટી ગઈ, પોતામાં ગયો એટલે પોતામાં લીન થયો. ત્યારે રાગ સાથેની એકત્વ બુદ્ધિ તૂટી ગઈ, અનાદેથી રાગ તે હું એવું રાગ સાથે એક મેઘ પરિણમન થઈ ગયું હતું, એ એકત્વ બુદ્ધિ તૂટી ગઈ, ભિન્ન ભિન્ન પરિણમન થઈ ગયું. જ્ઞાનાદી સ્વભાવ ગુણની પરિણતિ જુદી પડી ગઈ અને વિભાવની પરિણતિ આખી જુદી પડી ગઈ. એકત્વ બુદ્ધિ તૂટી ગઈ એટલે બધા રસ ઢીલા પડી ગયા. આત્મરસની તીવ્રતાને લીધે, ચૈતન્ય રસની તીવ્રતાને લીધે, પરમ પવિત્ર ચૈતન્ય રસ એટલો વૃદ્ધિગત થયો અને એ રસમાં પોતે આત્મા એટલો તરબોળ થયો કે બધા રસ એના ઢીલા પડી ગયા. પછી કોઈ વિભાવ ભાવમાં એને પોતાને રસ આવતો નથી અને એની સાથેનું એકત્વ પણ નથી. એકત્વ બુદ્ધિ પણ રસને સૂચિત કરે છે. જ્યાં સુધી જીવનો તીવ્ર અતિ તીવ્ર રસ છે મિથ્યા સહિતનો ચીકણો, ત્યાં સુધી એને રાગ સાથે એકત્વ થયા કરે છે. ત્યાં સુધી કે સ્વરૂપ સન્મુખ થાય, સમ્યક દર્શન પહેલા સમ્યક સન્મુખની જે દશા થાય એ દશામાં શુદ્ધાત્માનો વિકલ્પ આંશ વિકલ્પ રાગ ઉઠે, એની સાથે વિકલ્પ થાય એને પણ નિષેધો છે, એનો પણ નિષેધ થયો છે કે રાગ સાથે એકત્વ તો ન જોઈએ. બરોબર, પરિપૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી દશામાં રાગની આંશિકપણે થયા કરશે, પણ એની સાથે એકત્વ તો ન જ જોઈએ, તે ન જ જોઈએ. એકત્વ છે એ રાગની મૈત્રી છે, અને ભિન્નત્વ છે એ રાગનો વિરોધ છે અથવા રાગનો નિષેધ છે. એની અંદર બે વચ્ચે ફેર છે. મૈત્રી હોવી એક વાત છે અને વિરોધ હોવો તે બીજી વાત, ઉલટી વાત છે. અહીંયા પોતે પોતામાં ગયો એટલે પોતાને વિશે પોતે એકત્વ કર્યું, ત્યારે રાગ સાથેની એકત્વ બુદ્ધિ તૂટી ગઈ અને સ્વરૂપ રસને લીધે, સ્વભાવ રસ ઉત્પન્ન હોવાને લીધે બધા પ્રકારનો વિભાવ રસ શિથિલ થઈ ગયો, ઢીલો પડી ગયો, અથવા એ રસમાં મોળાશ આવી ગઈ, એ રસની ચિકાર તૂટી ગઈ. વિભાવ છે પણ વિભાવ લુખો થઈ ગયો, રસ વિનાનો લુખો વિભાવ થઈ ગયો. પછી એમાં કઈ રસ કરશે તો સમીચારના પંચધિકારમાં રાગ રસને બંધ તત્વ કહ્યું છે. બરોબર, રાગ ઉદગાર મહારસે જીવ સેનાથી બંધાય છે, કે રાગમાં રહેલો જે મહારસ છે, તીવ્ર રસ છે, કટોબુદ્ધિનો રસ છે, એનાથી જીવને બંધન છે. અથવા તત્વ દ્રષ્ટિએ નવ તત્વમાં આ બંધ તત્વ છે, એને બંધ તત્વ કહે. રાગને આશ્રવ પણ કહ્યો છે અને રાગને બંધ પણ કહ્યો છે. બરોબર, પણ જે એકત્વ બુદ્ધિ સહિતનો છે એને બંધ તત્વમાં નાખે છે. બાકી આશ્રવ છે એ તો જાણે બંધ વગરનો આશ્રવ હોય તો આવી ચાલ્યો જાય, આવીને
ચાલ્યો જાય.
સ્વભાવ રસ ચૈતન્ય રસ ઉત્પન્ન થાય તો રાગ રસ તૂટે. કોઈ પણ પ્રકારના રસને તૂટવાનું એક જ કારણ છે કે વિરુદ્ધ રસનું ઉત્પન્ન થવું, પરિણામને વિશે વિરુદ્ધ રસનું ઉત્પન્ન થાય. તો આગળનો જે ભાવ છે, રસ છે, એ તૂટી જાય છે. સ્વભાવ અને વિભાવ પરસ્પર વિરુદ્ધ છે. સ્વભાવ રસ વધે તો વિભાવ રસ ખલાસ થાય, વિભાવ રસ વધે તો સ્વભાવ રસ તૂટી જાય. પરસ્પર એકબીજાને તોડનારા છે, વધ્ય ઘાતક સ્વભાવ છે.
બરોબર, સ્વભાવ રસ તો કેમ કહેતા છે,
સ્વભાવને ઓળખે તો સ્વભાવનો રસ આવે.
વાત રસમાં
જેને ગુણની પ્રીતિ છે, ગુણની રુચિ છે, એ ગુણવાન એવા, અનંત ગુણવાન એવા આત્માને ઓળખે તો એને એનો રસ આવે, એનો તીવ્ર રસ આવે, અત્યંત રસ આવે. કોઈ એમ પૂછે છે તો પૈસાનો રસ કેમ આવે, માન સન્માનમાં રસ કેવી રીતે આવે, આબરુ કીર્તિનો રસ કેવી રીતે આવે, શીખડાવો તો. એમ એમાં સુખની કલ્પના છે, સુખ નથી તો પણ
સુખની કલ્પના,
સુખની કલ્પના છે તો રસ આવે છે એમ. અહીંયા તો અનંત સુખ ભરપૂર ભરે છે.
વાહ વાહ,
એટલું બધું સુખ ભર્યું છે, બેહદ, જેની કોઈ હદ નથી એટલું બધું સુખ ભર્યું છે, એટલું બધું સુખ ભર્યું છે કે જીવ એમાં ગરકાવ થઈને, લીન થઈને, સાદી અનંતકાળ સુધી ડૂબી જાય છે.
વાહ વાહ,
બહાર જ ન નીકળે, અનંત કાળ સુધી બહાર ન નીકળે. આ તો જે કહેવાતો સુખ છે એમાં તો રહી શકે એવું જ નથી, એમાંથી તો અંતર્મૂર્તમાંથી બહાર નીકળી જાય છે, છૂટી જાય છે અંતર્મૂર્ત એમાંથી. જ્યારે આમાં તો અનંત કાળ પર્યંત એમાં લીન રહી જાય એવું કોઈ નિરાકુર સુખ છે, એવું કોઈ અલૌકિક સુખ છે કે જીવને ક્યાંય એમાં ઉપદ્રવ નથી, આકુલતાનો જેમાં ઉપદ્રવ થતો નથી, નિરામય સુખ છે. બરોબર, એની ઓળખાણ થાય, એની સમજણ થાય તો એનો રસ આવ્યા જ્ઞાન સિદ્ધ ભગવાન બુદ્ધિ છે, એમાં શબ્દ છે, પરમ રસનું ધામ છે. પોતાનું નિજ સિદ્ધ પદ કેવું છે, પરમ ચૈતન્ય રસનું ધામ છે. અમૃત રસ નું ધામ છે. તો એમાં એનો રસ નહીં આવવાનો શું સવાલ છે? એનો રસ આવે જ આવે. સ્વરૂપ નો રસ પ્રગટતા ઉત્તર જ છે. સ્વરૂપ નો રસ પ્રગટતા અન્ય રસમાં અનંતી મોળા થાવી. કેટલી
અનંતી
અનંતી મોળા થાવી. કેમ કે સ્વભાવ રસ અનંતો છે, સામે એનું પરિણામ એનું ફળ પણ અનંતું છે. સ્વરૂપ નો રસ પ્રગટતા અન્ય રસમાં અનંતી મોળા થાવી. સાવ દુઃખ પરિણામ થઈ ગયું. એટલે ભલે પહેલું મોક્ષ માર્ગનું પહેલું મૂળ સ્થાન છે અવિરત મૂળ સ્થાન, ક્રમમાં ભલે ચોથું છે, પણ મોક્ષ માર્ગનું એ પહેલું મૂળ સ્થાન છે, પ્રથમ પગથિયું છે. તો પણ સમ્યક દ્રષ્ટિને રાગાદિ નથી એમ કહેવામાં આવે છે. નહિવત ગણીને છે તે નહિવત ગણીને નથી એમ કહ્યું. એનું કારણ અનંતી મોળા છે.
બરોબર.
સ્વરૂપ નો રસ પ્રગટતા સર્વ અન્ય રસમાં કોઈ પણ પ્રકાર બહારનો કોઈ પણ પ્રકારનો રસ છે એમાં અનંતી મોળા આવી. ખરેખર તો એમાંથી હું પણ છૂટી ગયો, અસ્તિત્વ ખસી ગયું.
બરોબર.
જે રાગ રસમાં પોતાની હૈયાતીનો અનુભવ કરતો હતો, હૈયાતીને વેદતો હતો, એ પ્રકાર છૂટી ગયો. એ તો કે અસ્તિત્વ છૂટી જવાનું. હવે જ્યાં પોતે જ નથી ત્યાં શેનો રસ આવે? છાપામાં ગામે ગામ ના બનાવ આવે, શું રસ આવે છે? અનેક ગામના અનેક સ્થાનના દેશ વિદેશના દેશ પ્રદેશના બધા તો એક છાપામાં આવી શકે નહીં. આજુબાજુના સૌલુકતા હોય અથવા મોટા હોય, મુખ્ય હોય, એ લખે છે. મુખ્યતા આપવા જેવા હોય લખે. પણ જે કઈ આવે છે એમાં પોતાને રસ કેટલો? સામાન્યપણે નિરસ પરિણામ હોવાથી એમ કહેવાય છે કે આજે છાપું વાંચ્યું એ આજે ને આજે ભૂલી જવામાં આવે છે, કોઈને કાલે યાદ રહેતો નથી. શાસ્ત્ર છાપાની જેમ મંચાય નહીં. પ્રધાન બદલાય છે. કાલે પછી બીજા સમાચાર આવે ત્યારે કાલના સમાચાર શું હતા એનો કોઈ વિચાર કરે છે
નહીં.
કેમ કે રસ નથી એની અંદર. કેમ રસ નથી? કે પોતાને લેવા દેવા નથી. કોઈ પ્રધાન બદલાય કે ન બદલાય એમાં પોતાને શું લેવા દેવા આવડાય? બદલાવ બદલાવ એના ઘરે જે થયું છે અને એ તો એક પ્રધાન બદલાણો. ત્યારે બીજો બધા પ્રધાન ઉતરી ગયો ત્યારે બદલાણો કે એમને બદલાણો
થયો હોય? હે, એ ઉતરવાનો બદલાણો.
એને કેટલો રસ આવે? જેની ખુશી ગઈ એને કેટલો રસ આવે? હે, એવી રીતે એનો રસ ઉડી જવો જોઈએ.
બરોબર.
એને મળ્યો એને રસ આવે, ખુશી મળે, પણ જેની ગઈ એને એમ પરમાંથી પોતાની ખુરશી ગઈ એમ સમજે એને રસ આવતો નથી. કેમ મળ બધા રસમાં મળા સારી જાય છે?
સારું થયું
મારું ગયું, મારું નથી કાંઈ આમાં, આમાં કાંઈ મારું
નથી.
બસ મારું નથી એમાં રસ નથી. જ્યાં મારું છે ત્યાં રસ રસ છે, જ્યાં મારું છે ત્યાં મુખ્યતા છે, જ્યાં મારું છે ત્યાં અધિકાર છે, જ્યાં મારું મારાપણું આવે છે ત્યાં પુરુષાર્થનું જોર લાગ્યા વિના રહેતો. અનંતી મોળા આવી ન્યારો, બધાથી ન્યારો, આ જુદો પડ્યો એમ કે ભિન્ન થઈ ગયો. ન્યારો બધાથી ન્યારો થઈ જતા સંસારનો રસ અનંતો ઘટી ગયો. જે સંયોગો પોતાના કહેવાય છે નહીં, જે કહેવાય છે એમાં પોતે ક્યાંય વ્યાપતો નથી. વ્યાપ્ત વ્યાપક ભાવે ક્યાંય વ્યાપતો નથી. પોતે પોતાના જ્ઞાનાદિ સ્વભાવમાં વ્યાપેલો છે ને એથી બહાર ક્યાંય વ્યાપતો નથી. એવો જેને અનુભવ વર્તે છે એને મુક્ત કહેવામાં આવે છે. કેમ કે ન્યારો થઈ ગયો અને મુક્ત થઈ ગયો. બે ત્રણ રીતે વ્યાખ્યા કરી છે પણ બહુ સારા સર્વન્ય ભાવથી આત્મા રહી છે. કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે એવો જેને અનુભવ વર્તે છે કે મારો આત્મા સર્વ પ્રકારના અન્ય ભાવથી રહી છે, થાય છે ત્યારે પણ એનાથી હું તો રહી છું. એમ જેને વર્તે છે તે મુક્ત છે. એક વ્યાખ્યા કરી શકે. બીજા સર્વદ્રવ્યથી અસંગપણું, સર્વક્ષેત્રથી અસંગપણું, સર્વકાળથી અસંગપણું અને સર્વભાવથી અસંગપણું, સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વદ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો, નીચેની દશામાં પણ અટળ અનુભવ સ્વરૂપ આત્મા અથવા અબાધ્ય અનુભવ સ્વરૂપ આત્મા, નીચે અબાધ્ય અનુભવ સ્વરૂપ. તે સર્વદ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો, પોતાની ચૈતન્ય સત્તા પ્રત્યક્ષ જુદી ભાસવી, ત્યાંથી મુક્ત દશા વર્તે છે. દશા વર્તવાની શરૂઆત અહીંથી થાય છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેને જીતો વાસે એને ત્રણેય કાળને વિશે દેહાદિથી પોતાનો કોઈ પણ સંબંધ નહોતો, અત્યારે પણ ત્રણેય કાળને વિશે દેહાદિ અત્યંત નજીક એવા દેહાદિથી કોઈ પણ સંબંધ નહોતો, એવી અસંગ દશા ઉત્પન્ન કરી, એવી દશા જેની થઈ કે મને સંબંધ જ નથી કોઈ પણ સ્પર્ધનો, તે ભગવાન રૂપ સત્પુરુષોને નમસ્કાર છે. પરમયોગી 780 માં બહુ સારો ટુકડો છે. પરમયોગી એવા શ્રી ઋષભ દેવાદી પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, હું તો કોઈને મરવું નથી, દેહથી કોઈને છૂટું પડવું નથી, કે છે કે એ તો પરમયોગી હતા. એવા ઋષભદેવ ભગવાન પણ તેને રાખી શક્યા નથી. તે દેહમાં એક વિશેષ પણ રહ્યું છે, જ્યારે દેહનો સંયોગ જ કરે છે અને તેને દેહની મહત્તા છે, પોતાને બીજી કોઈ રહસ્યભૂત વાત કરીએ કે તે દેહમાં એક વિશેષ પણ હોય છે. તે વિશેષણ છે એ છે કે તેનો સંબંધ વર્તે, જ્યાં સુધી આ દેહ નો સંબંધ વર્તે ત્યાં સુધી, ત્યાં સુધી અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણીને, નિજ સ્વરૂપ જાણવું એ નિજ સ્વરૂપ ને આ વિશેષણ લગાવી દે છે. અબાધ્ય અનુભવ સ્વરૂપ, અનુભૂતિ સ્વરૂપ આત્મા છે કે જે અનુભૂતિને કોઈ બાધા પહોંચાડી શકતો
નથી,
નિરંતર અનુભવ કરી જ રહ્યો છે. માને છે કે હું બીજાનો કરું છું, બીજાનો થઈ શકતો નથી, અનુભવ તો પોતાનો જ કરી રહ્યો છે. અબાળ ગોપાળ દરેક આત્મા અનુભૂતિ સ્વરૂપ ભગવાન, ભગવાન આત્માને જ અનુભવી રહ્યા છે. અબાધ્ય અનુભવ એને કોઈ બાધા ન કરી શકે. અબાધ્ય અનુભવ સ્વરૂપ પ્રત્યે ચિંતા થવું, ભિન્ન થવું ક્યાં સુધીમાં, જ્યાં સુધીમાં આ દેહ નો સંયોગ છે ત્યાં સુધીમાં, કે જેથી ફરી જન્મ મરણ નો ફેરો ન રહે. આ કામ કરી દે
બરોબર,
જ્યાં સુધી આ મનુષ્ય દેહ છે ત્યાં સુધીમાં આ કામ કરી લે, કે જેથી તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંકુણું નિર્મોહપણું યથાર્થ સમરસપણું રહે, જ્ઞાતા દ્રષ્ટાપણું રહે, યથાર્થ એટલે સમ્યક પ્રકારે રહે, તેટલું મોક્ષ પદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. જેટલે અંશે અસંગપણું છે, ભિન્નપણું છે, નિર્મોહપણું છે, મોહનો જેટલો નાશ કર્યો છે, અને અસ્થિથી સમરસ પણ છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવ વિતરાગ ભાવ જેટલા અંશે ઉત્પન્ન થયો છે તેટલું મોક્ષ પદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષો નો નિશ્ચય છે. એને મોક્ષ પદ નજીક છે કેમ કે સર્વથી કઠિનમાં કઠિન ઉદય પ્રાણ છૂટે ત્યારે હોય. બીજા બધા સાતાના ઉદય, બીજા બધા મુશ્કેલીના પ્રતિકૂળતાઓના આ બધા પ્રકારોમાં સર્વથી વધારે કોઈ તીખો ઉદય હોય, તીક્ષ્ણ ઉદય હોય તો દેહ છૂટવાનો કાળ છે. જો એ કાળે આ જીવ નિર્મોહપણું, અસંગપણું, સમરસપણું જેટલે અંશે પ્રગટ કરે બસ એટલો એને મોક્ષ નજીક છે એવો નિર્ણય, એવો નિશ્ચય પરમ જ્ઞાની પુરુષોએ સર્વોચ્ચ પરમાત્મા હોય કર્યો છે. આ બંને પત્રો છે એ સ્વભાગ માયને છેલ્લા જે પત્રો લખા છેલ્લા દેઢ સુધ આઠમના પત્રો છે બંને, પછી એક પત્ર છેલ્લો દેઢ પર છઠમો છે, ત્યાર પછી દેઢ વર્ષ દશમે સુભાષ માયનો દેહાંત છે, એ સમાચાર મળતા દેઢ વર્ષ બારસનો એ પછીનો પત્ર છે.
બરોબર,
એ છેલ્લા છેલ્લા પત્રો છે ખ્યાલ આવી ગયો લાગે, એટલે જેઠ મહિનો છે તો એને કમાયા છે, નહીતર ક્ષમાપનાના પુત્રો એમ
માધવામાં
લખ્યા છે બધા. પણ અહીંયા એમણે કાંઈ પણ મનોવચન કાયના યોગથી અપરાધ થયો હોય જાણતા અથવા અજાણતા એ સર્વ વિનયપૂર્વક ક્ષમાવું છું, ઘણા નમ્ર ભાવથી ક્ષમાવું છું. અથવા બીજા કોઈ મનુષ્ય જે હાજર હોય એને સંભળાવવા ખુદ તો બહુ અશક્ત હતા અને પથારી શકતા વૃદ્ધાવસ્થા આવા શબ્દો ને સાંભળે ત્યાં એના પરિણામની અંદર લાખો ગામનો ફેરફાર થઈ જાય. કુટુંબનું અંતર પડે છે એમને તો અત્યંત ભક્તિ હતી અને થોડા વખત પહેલાં ઇન્ટર થઈ ગયા છે વૈશાખ મહિનામાં આધ્યાત્મ મહિનાના પુત્રો વૈશાખ વધમાં તો ડેટ સુધ બીજ સુધી ઇધર છે. વૈશાખ વધ બારસના કાગળમાં એમ લખે છે શુક્રવારે કે મંગળવાર સુધ પર્યંત અહીંયા સ્થિતિ થશે અને બુધવારે સાંજે અમદાવાદથી મેલગાડીમાં મુંબઈ તરફ ગુરુવારે મુંબઈ ઉતરવાનું શુક્રવાર ને મંગળવાર. શુક્રવાર ને બારસ હોય તો મંગળવાર ને જેઠ સુધી જ આવે છે. જેઠ સુધ બીજ સુધી નું ઈડરમાં છે. આ જેઠ સુધ આઠમ નો કાગળ છે. અચ્છા જીવ પાછો વળી ગયો મુક્ત દશા પ્રત્યે સમયે સમયે અનન્ય ભાવે પરિણામની ગતિ થવા લાગી એવી આખા પરિણામની દિશા બતાવી ગઈ છે અને મોક્ષ પાટણાવીને એ ગાડી સ્થિર થઈ જશે. પછી આગળ વધવાનું જુદી જુદી શૈલીથી આવે છે. મોક્ષ માર્ગની વિધિ અથવા મોક્ષ માર્ગમાં જે પરિણમન છે એ અધ્યાત્મ દર્શનનું પરિણમન એ ભિન્ન શૈલીથી વર્ણવવામાં આવે છે. એમાં આ પણ એક શૈલી છે. દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે. દ્રવ્ય દ્રષ્ટિ પરિણમન કેવું હોય છે ત્રણેય બોલની અંદર દ્રવ્ય દ્રષ્ટિનો વિશિષ્ટ આવ્યો છે. કેવા ભાવથી, કેવા પ્રકારના પરિણમનથી દ્રષ્ટિ પરિણમે છે સ્વરૂપને વિશે, જે સર્વથા એકત્વને સાધે છે એવું જે સતાનું પરિણમન એને અહીંયા દર્શાવ્યું છે. મેં મારા પરમ ભાવને ગ્રહણ કર્યો, તે પરમ ભાવ આગળ ત્રણ લોકનો વૈભવ તુચ્છ છે. મેં મારા પરમ ભાવને ગ્રહણ કર્યો, તે પરમ ભાવ આગળ ત્રણ લોકનો વૈભવ છે તુચ્છ છે. આખું જગત જેની પાસે, જે આત્મવૈભવ પાસે ત્રણ લોકનો વૈભવ, એની સામે આત્મવૈભવ લેવાનો છે. મેં મારા પરમ ભાવને એટલે મારા પરમાત્મ પદને ગ્રહણ કર્યું છે, શ્રદ્ધાએ કરીને એવી રીતે ગ્રહણ કર્યું છે કે જેને લીધે ત્રણ લોકના વૈભવની તુચ્છતા હોવાને લીધે એની સામે હું જોતો નથી. દ્રષ્ટિ તો જોતી નથી, દ્રષ્ટિ તો ત્રણ લોકના કોઈ પદાર્થને જોતી નથી. દ્રષ્ટિ એ પોતાના પરમેશ્વર પદ સિવાય કોઈને દેખતી નથી, કોઈને જોતી નથી. એવી તુચ્છતા આવી ગઈ છે. કેટલું સર્વોત્કૃષ્ટ પણ પોતાના સ્વરૂપનું છે અને એથી બીજું છે એ સર્વ અન્ય કેટલું તુચ્છ છે એનું અહીંયા માપ લઈ રહ્યું. મેં મારા પરમ ભાવને ગ્રહણ કર્યો એટલે અનુભવ કર્યો. ગ્રહણ કર્યો એનો અર્થ અનુભવ કર્યો એમ છે, અથવા લીનતા કરી એમ કહો, અવલંબન લીધું એમ કહો, પકડ્યો એમ કહો, આશ્રય લીધો એમ કહો, એ બધા એક અર્થમાં જાય છે.
બરોબર.
ભિન્ન ભિન્ન ગુણોને લીધે એ શબ્દોનો પ્રયોગ ભિન્ન ભિન્ન છે, પણ એ બધા ભાવ સાથે જોડાય છે. જ્ઞાન અનુભવ કરે છે, શ્રદ્ધા આચરણ આદિ આશ્રય કરે છે, અવલંબન લીધે છે. મારા પરમ ભાવ આગળ ત્રણેય લોકનો વૈભવ તુચ્છ છે, અથવા જેની કોઈ કિંમત નથી. બીજું તો શું, હવે ત્રણ લોકમાં ક્યાં સુધીની વાત લઈ લેવી છે કે બીજું તો શું, પણ મારી સ્વાભાવિક પર્યાય એટલે નિર્મળ પર્યાય હોય, જે પ્રગટ થઈ અત્યારે જે પરમ ભાવને ગ્રહણ કરનારી છે, શુદ્ધનય સ્વરૂપ છે, શુદ્ધ દ્રષ્ટિ સ્વરૂપ છે, શુદ્ધ આચરણ સ્વરૂપ છે, અથવા શુદ્ધ આનંદ સ્વરૂપ છે, શુદ્ધ પુરુષાર્થ સ્વરૂપ છે, એવી નિર્મળ પર્યાયો પ્રગટ થઈ, તે પણ હું દ્રવ્ય દ્રષ્ટિના બળે કહું છું કે મારી નથી.
મારે
ક્યાં ફેંકી પર્યાય ને,
મારી નથી.
ત્યારે એ દ્રષ્ટિ પોતાની શુદ્ધ નિર્મળ પર્યાય માંથી પણ મમત્વ છોડી દે છે, એમાં એ એકત્વ કરતી
નથી.
બીજું તો શું, પણ મારે સ્વાભાવિક પર્યાય બીજા અન્ય દ્રઢ ભાવનો તો પ્રશ્ન ચર્ચવાનો નથી. જે ભાવો અન્ય પદાર્થ પ્રત્યે વલણ રાખે છે કે જે અન્ય દ્રવ્યો છે એનો તો વિચાર સુધા અહીંયા નથી, એની ચર્ચા નથી કરતા. પણ જે પર્યાયો આત્માને વળગે છે, આત્મા સાથે એકત્ર કરે છે, આત્માનું બહુમાન કરે છે, આત્માની અભેદ ભક્તિ કરે છે, ભેદ ભક્તિ તો વિકલ્પ છે, અભેદ ભક્તિ તો નિર્વિકલ્પ પરિણામ સ્વરૂપ છે, એવી શુદ્ધ નિર્મળ પર્યાય એ મારી નથી, એમને મારી નથી એમ હું નથી કહેતો, એમ કે હું દ્રવ્ય દ્રષ્ટિના બળે કહું છું, દ્રવ્ય દ્રષ્ટિનું પરિણમન થયું ને એ પરિણમનનું જે જોર છે એ જોરથી હું કહું છું કે મારી નથી. આ ત્રિકાળી પરિણામિક ભાવ તે જ હું છું, અને એ સિવાય એક સમયની શુદ્ધ નિર્મળ પર્યાય તે હું નથી એમ હું દ્રવ્ય દ્રષ્ટિના બળે કહું છું. વસ્તુના સ્વરૂપ નો બંધારણ નો વિષય ચાલે, દ્રવ્યાનુયોગ છે તો એમ કહેવું પડે કે ઉત્પાદ વિધુ યુક્તમ ફળ, આત્મા સત છે તે ઉત્પાદ વિધુ છે, અને એ ઉત્પાદ વિધમાં તો અનાદિથી સંસાર દશાને મલિનતા છે. પણ અહીંયા એ સતની વાત નથી, અહીંયા કોઈ પરમ સતની વાત ચાલે છે, પરમ સત નો વિષય ચાલે છે, એ સત નો વિષય અહીંયા ચાલતો નથી. એ વસ્તુ સ્વરૂપ ન સમજતા હોય એને પ્રતિપાદન કરીને સમજાવવું પડે છે. આરાધના નો વિષય, અધ્યાત્મ નો વિષય થોડો એથી આગળ જાય છે ત્યારે તે ઉત્પાદ રૂપ જે નિર્મળ પર્યાય, એ નિર્મળ પર્યાયને માટે એમ કહેવામાં આવે છે, અને તે પણ એમને એમ એમ કહેવામાં આવતું નથી. આટલી વાત નાખી છે, સ્પષ્ટ વિષય છે કે હું દ્રવ દ્રષ્ટિના જોરથી એમ કહું છું, દ્રવ દ્રષ્ટિના બળથી એમ કહું છું, અથવા એ જ નિર્મળ પર્યાયમાં જેના બળથી આગળ વધાય છે એવી જે દ્રવ દ્રષ્ટિ, કોના બળથી આગળ વધાય છે?
દ્રષ્ટિના બળથી,
કે દ્રવ દ્રષ્ટિના બળથી આગળ વધાય છે એવા દ્રવ દ્રષ્ટિના બળથી હું એમ કહું છું કે આ પર્યાય મારી નથી, મારી નથી. જે પર્યાય નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે મારી નથી, સમ્યક દર્શનની પર્યાય તે હું નહીં, મારી નહીં, સદોપયોગની પર્યાય તે મારી નહીં, આનંદની પર્યાય તે મારી
નહીં.
કે દ્રવ દ્રષ્ટિ કેવી હોય અને એ દ્રવ દ્રષ્ટિનું જોર કેવું હોય એ આમ કહેતા કાંઈક સમજાવી શકાય છે, કાંઈક કહી શકાય છે, સર્વથા તો એ પણ કહી શકાતું
નથી.
યત કિંચિત જો દ્રવ દ્રષ્ટિને કહેવું હોય, દ્રવ દ્રષ્ટિને દર્શાવવી હોય, દ્રવ દ્રષ્ટિનું પરિણમન સિદ્ધ કરવું હોય, પ્રસિદ્ધ કરવું હોય, તો કંઈક આવી વાત કરવી પડે છે.
આજી
કે જેની પાસે શુદ્ધ નિર્મળ પર્યાય તે હું નથી, મારી નથી એમ કહેવાનો વારો આવે છે. કેમ કે મારી હોય તો હું એને વિષય કરું, દ્રષ્ટિએ કરીને હું એને વિષય કરું, પણ હું એને વિષય જ કરતો નથી, ને વિષય કરવા માંગતો નથી. આ પરિસ્થિતિ છે. હું તો એક મારા પરમેશ્વર પદને જ વળગીને રહું છું. વળગનાર છે એ પોતાને ભૂલે છે, પોતાનું ભાન ભૂલે છે. જેને વળગવું છે એના ભાનમાં રહીને વળગનાર પોતાને ભાન ભૂલે છે. કે છે કે હું દ્રવ છું,
પર્યાય નહીં.
જો પર્યાયને કદાચ વાચા દેવામાં આવે તો, જો સમ્યક દર્શનને વાચા દેવામાં
આવે
આવે તો, સમ્યક દર્શનને વાચા દીધી ને શ્રીમદજીએ, સમ્યક દર્શન એમ કહે છે કે હેજી જો એક વાર તું મને અંગીકાર કરીશ તો તને હું સંસારમાં નહીં રહેવા દઈ, રહેવા દઉં. રસડી ને તને મોક્ષ માં
ખેંચીને લઈ જઈશ, તને તારે રહેવો છે તો નહીં રહેવા દઉં.
જોકે સમ્યક દર્શન ને વાચા છે ને, એ તો ચૈતન્ય પર્યાય છે ને, વાચા તો જડની પર્યાય છે. એવા સમ્યક દર્શન ને જો વાચા દેવામાં આવે તો એ એમ કે હું પર્યાય નથી, હું દ્રવ છું. છૂટું બોલે આ સાચું છે, આ જ સાચું છે, આ પરમ સત્ય છે એમ કે પર્યાય તો પર્યાય છે. દ્રવ દ્રષ્ટિનું જોર કેવું હોય છે, દ્રવ પ્રત્યે દ્રવ દ્રષ્ટિનું જોર કેવું હોય છે એનો એક આ નમૂનો છે. નિયમ સારા દે અન્ય શાસ્ત્ર ને વિશે પણ આ પદ્ધતિ છે. દ્રવ દ્રષ્ટિ પ્રકાશ પ્રથમની મુખ્ય આ પદ્ધતિ પદ્ધતિ. મારો દ્રવ સ્વભાવ અગાધ છે અને અમાપ છે. જે પરમ ભાવ ગ્રહણ કર્યો છે એને દ્રવ સ્વભાવ કહેવામાં આવે છે. તે દ્રવ સ્વભાવ અગાધ છે અને અમાપ છે. આમ તો વસ્તુના સ્વરૂપમાં ઉત્પાદિત રૂપ ઉત્તમ સત હોવા છતાં એ સત એક રૂપે નથી, સતમાં પણ વિચિત્રતા છે અને તે સદ્રશ અને વિદ્રશ એવા બે ભાવે જોવામાં આવે છે. દ્રવ્ય અંગને સદ્રશ ભાવે જોવામાં આવે છે અને ઉત્પાદ્ય વાળા અંગને સદ્રશ વિસદ્રશ ભાવે જોવામાં આવે છે. એમ બંનેનો ત્યાં એક સરખો સ્વરૂપ નથી. વસ્તુ એક છે, સત્તા એક છે, વસ્તુ પણ એમ બંને એક હોવા છતાં ને એક સત્તાના અંગ હોવા છતાં આવી એક પરસ્પર વિરુદ્ધતા છે. એક નિત્યાંગ છે, એક અનિત્યાંગ છે. વસ્તુ નિત્ય હોવા છતાં એના એક અંગમાં સમય સમયની અનિત્યતા પ્રસિદ્ધ છે. સમય સમયની અનિત્યતા એ પ્રસિદ્ધ અનિત્યતા છે કે જેનો નિષેધ કરી શકાતો નથી. અનાદિથી જીવની દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ એટલા માટે કહેવામાં આવી છે કે આ અનિત્ય અંગમાં જ એને નિત્ય પણ સ્થાપી દીધા. અનિત્ય પદાર્થને વિશે, અનિત્ય પર્યાયને વિશે એને નિત્યપણાની પ્રતીતિ થઈ છે અને તેથી સર્વ દુઃખનું મૂળ પણ એ જ છે, બીજું કાંઈ નહીં. અનંત જન્મ મરણનું પણ એ મૂળ છે અને સર્વ દુઃખનું પણ એ મૂળ છે. એક વાર નિર્મળ પર્યાય પ્રગટ થાય તો પણ તે હું નહીં છે. અનાદિથી એટલું બધું જોર એક સમયની પર્યાય ઉપર આવ્યું છે તો દ્રવ દ્રષ્ટિ થતાં દ્રવ દ્રષ્ટિના બળે એમ આવે છે ભાવ કે એક સમયની પર્યાય નિર્મળ હોય તો પણ તે હું નહીં. મારો દ્રવ સ્વભાવ અગાધ છે અને અમાપ છે. અગાધ છે અને અમાપ, અમાપ છે. નિર્મળ પર્યાયનું વેદન ભલે હો, નિર્મળ પર્યાયનું વેદન ભલે હો, વેદન ભલે હો, ભલે વેદનમાં તો પર્યાય આવે છે. દ્રવ સ્વભાવ વેદા તો નથી, અવેદક સ્વભાવ છે. કેવો સ્વભાવ છે? અવેદક, અવેદક સ્વભાવ છે. વેદન કરવાનું સામર્થ્ય છે પણ એ પ્રગટ સામર્થ્યમાં, પ્રગટ પ્રગટ પર્યાયમાં વેદન છે એની પર્યાય થાય ત્યારે વેદન છે. અપ્રગટ જે સામર્થ્ય રૂપ છે સામર્થ્ય રૂપમાં વેદનનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી.
અવેદક સ્વભાવ
અવિલક સ્વભાવ છે, કેમ કે સ્વભાવ તો સ્વભાવ સ્વરૂપે છે, પર્યાય સ્વરૂપે છે જ નહીં. પર્યાયમાં આવે છે અવલંબન, આ સ્વભાવનું છે. અમાપ અને અગાધ એવા દ્રવ સ્વભાવનું અવલંબન છે. અવલંબન લેનારમાં વેદન છે, અવલંબન દેનારમાં નહીં. એક ઉપાસક છે જે અવલંબન લેનાર છે, એ પર્યાય છે, એ ઉપાસક છે, અને એનો ઉપાસ્ય છે એ દેવાદિદેવ ચૈતન્ય દ્રવ સ્વભાવ છે. એ દેવાદિદેવ છે, પરમ દેવ છે, પરમ ચૈતન્ય મારો દેવ છે, ચૈતન્ય મારો દેવ છે. નાયક સ્વભાવ છે, પારિણામ સ્વભાવ છે, દ્રવ સ્વભાવ છે. મારો દ્રવ સ્વભાવ અગાધ છે, અમાપ છે. નિર્મળ પર્યાયનું વિદન ભલે હો, ખ્યાલ છે કે નિર્મળ પર્યાયનું વિદન હોય છે, એમાં સુખનું, શાંતિનું, આનંદનું, જ્ઞાનનું સ્વસંવેદન હોય છે, પણ દ્રવ સ્વભાવ પાસે તેની કોઈ વિશેષતા નથી. વેદન છે તો પણ અપૂર્વ અપૂર્વ વેદન હોય છે, જેમ જેમ ઉપર ઉપરના ગુણ સ્થાને જાય છે, અપૂર્વ અપૂર્વ નિર્મળતા, અપૂર્વ અપૂર્વ વેદન, અપૂર્વ શાંતિ આદિ પ્રગટ થતા જાય છે, તો પણ દ્રવ સ્વભાવ પાસે તેની વિશેષતા નથી, કોઈ વિશેષતા નથી. અથવા એવી નિર્મળ પર્યાયોના ગુણ પ્રગટવાના ગુણ પ્રગટેલા છે, જેમાં નિર્મળતા, પવિત્રતા અને ગુણો પ્રગટ્યા છે, એનાથી પણ અનંત ગુણ વિશિષ્ટ અગાધ ને અમાપ દ્રવ સ્વભાવ છે, એમ અહીંયા દર્શાવવું છે. દ્રષ્ટિએ કઈ ગુલાટ ખાધી છે તો એમને ખાધી નથી. અનાદિથી ઊંધી પડેલી સવળી થતી નહોતી, સવળી થઈ ત્યારે એને એવું સ્થાન પકડ્યું કે પછી નિર્મળ પર્યાયમાં પ્રગટેલા ગુણો બાજુ પણ જતી નથી. કેમ કે એવું દ્રવ છે, દ્રવ સ્વભાવ છે, એવો એનાથી અત્યંત વિશિષ્ટ અનંત ગુણ વિશિષ્ટ છે. દ્રવ સ્વભાવ પાસે તેની વિશેષતા નથી. આવી દ્રવ દ્રષ્ટિ, આ બધા બધું જે લખ્યું, એ જે ડેશ કર્યો છે, આઇકન કર્યો છે, એ બધાને લાગુ પડે. આવી દ્રવ દ્રષ્ટિ ક્યારે પ્રગટ થાય? કે ચૈતન્યનો મહિમા લાવી બધા પાછો ફરી જી પોતા તરફ વળે ત્યારે. કે દ્રવ દ્રષ્ટિ પ્રગટ થતા પહેલા ઓળખાણથી એનો મહિમા આવે છે, જ્ઞાનમાં ઓળખાણ થાય છે, એનો મહિમા આવે છે. અપૂર્વ મહિમા આવતા અનાદિથી ઊંધી પડેલી દ્રષ્ટિ સવળી થઈ જાય છે, એટલે જ્ઞાનને શ્રદ્ધાનું કારણ પણ કહેવામાં આવે છે. પ્રથમ તો જીવરાજાને જાણવો, પછી એને પતિત કરવી, એવો મહિમા લાવી બધાથી પાછો ફરી. સમ્યક દર્શન અવિરત ગુણ સ્થાન છે, પણ એ જીવ બધાથી પાછો ફરીને સમ્યક દ્રષ્ટિ થયેલો છે અવિરત ગુણ સ્થાન, તો પણ બધાથી પાછો ફરીને જીવ પોતા તરફ જ્યારે વળે છે ત્યારે એની દ્રષ્ટિ દ્રવ દ્રષ્ટિ અથવા સમ્યક દ્રષ્ટિ થાય છે, અને ત્યારે એના અનંત જન્મ મરણમાં ફીરા છૂટી જાય છે. એવી દ્રષ્ટિ એને કલ્યાણકારી દ્રષ્ટિ, પરમ કલ્યાણની દ્રષ્ટિ એને કહેવામાં આવે છે.
દેવ સિદ્ધિ મંદિર પ્રભુ જય હો પરમ કૃપાળુ શ્રી કાનંદ.